આત્મામય સાથે રહેવા દે અને પવિત્રતા જે કંઈ અમે બોલીએ અને જે કંઈ અમે વિચારીએ તે સગડું તારા તરફથી હોય એવું કૃપા કરી તું થવા દે છે. ઘણી બધી વાર આપણે વિચાર કરીએ છીએ અને કૃપા વિશે વારંવાર આપણે જોઈએ છીએ. કૃપા શું છે? ઘણા બધા જુદા જુદા વિચારો કૃપા માટે આપવામાં આવ્યા છે. કોઈ એક ડેફિનેશન આપ્યું છે કે ગ્રેસ ઇઝ ઇન ફેક્ટ એ ડિવાઇન પાવર ધેટ એલાઉઝ એન્ડ એનેબલ અસ ટુ થિંક એઝ ગોડ થિંક્સ. એનો અર્થ એ થયો કે ઈશ્વરી શક્તિ એ માણસને એવા વિચારો આપે છે કે જે વિચારો ઈશ્વરના હોય, અને જ્યારે ઈશ્વરના વિચારો આપણામાં આવે છે ત્યારે વિચારો એ બીજાને માટે નુકસાન કરનાર નહીં પણ બીજાને પ્રોત્સાહન આપનાર હોઈ શકે, અને એટલા જ માટે આ કૃપા એ ઈશ્વરની જે આપણા પર જે આપણે ધારતા નથી આપણે કલ્પી શકતા નથી એ કૃપા જ્યારે ઈશ્વર આપણને આપે છે ત્યારે એ કૃપાનો અનુભવ આપણે કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કૃપાનું એમ કહેવાય કે કૃપાનો સાગર હતો. કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દયાનો સાગર હતો, પણ તેના કોઈ પણ પ્રવચનમાં એણે પોતાએ કૃપાળું હોય અને કૃપાને માટે તેણે કંઈ કર્યું હોય એવું કદી જ દાવો એણે કર્યો નથી. હા, એણે ઘણી વાર ત્યાં આગળ લોકોને કહ્યું છે, ત્યાં આગળ તમે માર્થીને લખેલી 11મો અધ્યાય અને ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કો વૈતૃ કરનારાઓ તા પાપના ભારથી લદાયેલાઓ તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. પ્રભુ તમને અને મને બોલાવે છે કે જેથી કરીને આપણે તે વિશ્રામો આપે, પણ કદી જ એણે દાવો કર્યો નથી કે હું દયાળુ છું માટે આ જગતમાં હું આવ્યો છું. બીજી વાર એ કહે છે કે યરુસાલેમ યરુસાલેમ પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલાવેલાને પથ્થરે મારનાર, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરે છે તેમ તારા છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યું પણ તમે ચાહ્યું નહીં. ઈશ્વર આપણને એલાન કરે છે, પોખારી અને કહે છે કે હું તમારા કલ્યાણને અર્થે તમારો નાશ ન થાય તેના માટે હું આ જગતમાં આવ્યો છું. અને વારંવાર આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોઈનો નાશ ના થાય, કોઈ નરક બન જાય પણ તે અનંત જીવન પામે તેના માટે હંમેશા તેણે આપણને આહવાન આપ્યું છે, આપણને બોલાવ્યા છે અને આપણી કાળજી લીધી છે. પણ યોહાન એની સુવાર્તાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે આ પ્રમાણે લખે છે, યોહાન 1:17 આ પ્રમાણે કહે છે, કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તી મારફતે મળી. એના શિષ્યો એ જાણતા હતા અને એ વિચારતા હતા કે નિયમશાસ્ત્ર મૂસાએ આપ્યું અને નિયમશાસ્ત્રથી જ્યારે આપણે સ્વર્ગમાં સ્થાન પામી શકતા નથી ત્યારે તેનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો કે તેણે આપણી પર કૃપા બતાવી અને કૃપાને લઈને આપણે તેની સમક્ષતા સ્વીકારી શકીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકો પર દયા કરી. જ્યારે એ જગતમાં હતો અને જ્યાં જ્યાં એ ગયો ત્યાં ત્યાં એણે લોકોને જોયા ત્યારે કહે છે એમની પર એને દયા આવી અને એમણે એ દયા તેમની પર દર્શાવી. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પહાડ પર ભાષણ કરવા માટે ગયા અને 5000 માણસો ત્યાં ગાડી આવ્યા અને ત્યાં ગાડી સાંજ પડી ગઈ અને 34 ત્યાં ગાડી 6 અધ્યાય માર્કના 6 અને 34મી કલમમાં કહે છે કે તેમને જોઈને તેમની પર તેને દયા આવી, કારણ કે તે પાળક વગરના ઘેટાના જેવા હતા. અને પ્રભુ ત્યાં ગાડી કહે છે કે એમને જમવાનું આપો, અને ત્યાં ગાડી પ્રભુએ એમની ભૂખનો અનુભવ કર્યો અને ત્યાં ગાડી તેમને માટે 5 રોટલી અને 2 માછલીમાંથી 5000 માણસોને જમાડ્યા. અને કહે છે ત્યાં ગાડી 12 એ ટોફલીઓ કહે છે ત્યાં એકઠી કરી ત્યારે ભરાઈ ગઈ. પ્રભુ ત્યાં દયા કરે છે, પ્રભુ માણસોના ભૂખ અને તરસની ચિંતા કરે છે, અને જ્યારે દયા કરે છે ત્યારે ત્યાં તે તેનો ઉપાય પણ શોધે છે. 9 નગરની વાત આપણે જાણીએ છીએ. વિધવા બાય છે, એકનો એક દીકરો છે, વિલાપ કરે છે અને ત્યાં કહે છે એને દયા આવે છે અને ઠાઠીને તે અળકીને એના દીકરાને એ સાજાઓ કરે છે. પ્રભુ આ વિધવાનું દુઃખ છે એ જુએ છે અને આ વિધવાના દીકરાને એ પાછો આપે છે. ઘણીવાર આંધળાઓની આંખો એ જોઈ શકતા નથી અને કહે છે એ ઓ દાઉદના દીકરા અમારા પર દયા કર, અને કહે છે તું અમારા પર દયા કર, તો કહે છે કે શું કરવું, ત્યારે કહે છે મેં દેખતા થઈએ. અને પ્રભુએ ત્યાં તેમને દેખતા કર્યા, માદાઓને સાજા કર્યા. ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે ખનાન દેશની આ બાઈ પોતાની દીકરીને માટે વિનંતી કરે છે અને ત્યાં તેને સાજી કરે છે. આ ઈશ્વર હંમેશા એ કંપારી સહિત ત્યાં આગળ તેના લોકોની ઉપર દયા કરે છે. અને પ્રભુ જ્યારે દયા કરે છે ત્યારે એ તમને અને મને બોધ આપે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે એક ધનાઢ્ય માણસ એના ચાકરને કહે છે કે તારું દેવું તું મને ભરી આપ, અને એ કહે છે કે શેઠ સાહેબ થોડો સમય મને આપ અને હું તારું દેવું તને વાળી આપીશ, 10000 દિનારનું દેવું. અને શેઠે કહ્યું સારું, તને સમય મળે ત્યારે તું આપી દેજે. અને આ ચાકર કહે છે જાય છે અને બીજો જે કહે છે એના 100 દિનારનો દેવાદાર હતો એને કહે છે કે તું મારા પૈસા આપી દે, અને એનું બોચું પકડે છે અને ત્યાં કહે છે એને લઈ જાય છે. અને શેઠ શું કહે છે, જેમ મેં તારા પર દયા કરી તેમ ધારે તારા ફેલો જે સર્વન્ટ હતો, તારો સાથી હતો, એની પર તારે દયા કરવી જરૂર હતી. પ્રભુ ત્યાં આગળ દયા કેવી રીતે તમે કરી શકો છો તમારા સાથી મિત્રને તે પણ ત્યાં આગળ બતાવવામાં આવ્યું છે. કે છે તમે તેને મદદ કરવી જોઈતી હતી. ભલો સમૃહની વાત આપણે જાણીએ છીએ. યાજક જાય છે, લેવી જાય છે, અને આ જે બેહાલ થયેલો માણસ છે, મૃત્યુને બિછાને પડેલો માણસ, એને કોઈ મદદ કરતું નથી. સમૃહની ત્યાં જાય છે, એની પર દયા આવે છે, એને કહે છે પાટો બાંધે છે, એનો ઘા રૂંધે છે, એને આશ્રયસ્થાનમાં લઈ જાય છે અને ત્યાં તેને 2 દિનાર આપીને કહે છે કે તમે તેની ચાકરી કરજો અને જે કંઈ ખર્ચ થશે તે હું પાછો આવીશ ત્યારે તમને આપીશ. પ્રભુ એ ભલા સમૃદ્ધિની મારફતે આપણને જેને જરૂર છે તેને મદદ કરવાની આપણને ફરજ પાડી છે. બિલીગામનો દીકરો ફ્રેન્કલિન ગ્રહામ આજે નોર્થ કોરિયાની અંદર ત્યાં આગળ દવાખાનું છે. નોર્થ કોરિયાની અંદર અણુબોમ્બ છે પણ હોસ્પિટલમાં લાઈટ નથી, અને એ અમેરિકાથી ત્યાં જઈ અને ત્યાં આગળ એમને વીજળીની વ્યવસ્થા પૂરી થાય, ઇલેક્ટ્રિસિટી પૂરી થાય હોસ્પિટલમાં, તેના માટે એ મદદ કરે છે. પ્રભુએ જે કહ્યું બીજાને મદદ કરો, એ મદદ તેના શિષ્યો આજે પણ આપણને કરતા જોવા મળે છે. પિત્તર ત્યાં આગળ આપણને જોઈએ છે, માછલા પકડતો હતો અને પ્રભુએ એને તેડ્યો અને માણસોના પકડનાર કર્યો, અને જ્યારે એને માણસોના પકડનાર કર્યો અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગાતે હતો ત્યારે વારંવાર એ પ્રભુને એ નકારતો હતો. ઘણીવાર એ પ્રભુની સાથે તેને ન ગમે તેવું વર્તન કરતો હતો, પણ જ્યારે એની પર પરાક્રમ આવ્યું ત્યારે એને ત્યાં આગળ ભાષણ કરીને 3000 માણસોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગમ લઈ આવ્યો. અને ત્યાં આગળ કહે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગમ જ્યારે લઈ આવ્યો ત્યારે એ ત્યાં આગળ શું કહે છે કે ત્યાં આગળ કહે છે કે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે તારણ પામ્યું છે, આપણે પણ એની દયાના ભાગીદાર થઈશું. એ કેટલી સત્ય વાત છે. પ્રભુનો સેવક આ જે દયા છે, ઈશ્વરની દયા, એનો અનુભવ એ ત્યાં આગળ આપણી સમક્ષ કરાવે છે. જયંતિભાઈ હમણાં જ વાંચ્યું રોમિયોનો પત્ર અને તેનો 7મો અધ્યાય, અને જ્યારે હું મારી બાઇબલ સ્ટડી કરતો હતો ત્યાં આગળ આ કલમ મારી નજર આગળ આવી, અને ત્યાં આગળ કહે છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની આભાર સ્તુતિ કરું છું, અને તે પ્રમાણે હું પોતે મનથી દેવના નિયમની પણ દેહની પાપના નિયમની સેવા કરું છું. અને આગલી કલમમાં કહે છે કે હું કેવો દુર્ભાગ્ય માણસ છું, મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે, ત્યાં આગળ કોણ છે, ત્યાં આગળ મેં માર્ક કર્યું છે, મને કોણ મુક્ત કરશે. પાઉલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાને માટે લગભગ 120 કરતાં વધારે વાર તેના પત્રોની અંદર ઉલ્લેખ કરે છે. શા માટે એટલો બધો પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાનો ઉલ્લેખ કરે છે? એનું કારણ તમે જુઓ અને જ્યારે આ કલમ વાંચે છે ત્યારે એને યાદ આવે છે, મરના શરીરથી કોણ મને મુક્ત કરશે. અને ત્યાં આગળ એ જુએ છે કે એ આંખોની આગળ એ સ્ટેફનનું મરણ યાદ કરે છે, અને જે ખ્રિસ્તીઓને એ બાંધી અને જેલમાં પૂરે છે અને એમને દુઃખ દે છે ત્યાં આગળ યાદ કરે છે, અને કહે છે કે એનું જીવન એ કહે છે થથરી જાય છે અને કોઈ આશા દેખાતી નથી. એને એમ છે કે આ મારું શરીર એ મરણને શરણ છે. તમને કોઈ ખબર હોય તો રોમન સરકારની અંદર એવો નિયમ હતો કે જો એ રોમન નાગરિક ન હોય અને એકને કોઈ મોટો ગુનો કર્યો હોય તો એના શરીરની પાછળ મૃતદેહને લગાડવામાં આવતો હતો, અને જેમ જેમ આ મૃતદેહ છે એ સુકાઈ જાય એમ આ માણસનું શરીર કહે છે એની સાથે સુકાઈ જતું હતું અને એ સમેટાઈ જતું હતું અને છેવટે મરી જતો હતો. અને પાઉલને આ બરાબર ખબર હતી કે એ જે મરણમાંથી એ પસાર થઈ રહ્યો છે એમાંથી જીવવાની કોઈ જ આશા ન હતી, એક જ આશા હતી અને તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ હતો. કોણ મને આ મરણમાંથી દૂર કરશે? ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાને યાદ કરે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાને યાદ કરીને કહે છે કે હા, નિયમ મને બચાવનાર નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આ જગતમાં આવ્યો છે એ કહે છે મને જરૂર બચાવશે. જૂના કરારમાં જોઈએ તો દયાનો બહુ અનુભવ આપણને થાય છે, તો એ દાઉદના જીવનમાં. દાઉદ એ તો કહે છે કે યહોવા બાપનો એ માનીતો દીકરો હતો. યહોવા બાપનું કહે છે હી વોઝ ધ હાર્ટ ઓફ ગોડ, દેવનું એ પસંદ કરેલું પાત્ર હતું, દેવ એને પસંદ કર્યો હતો. અને આપણે જોઈએ છીએ કે જ્યારે દાઉદ એ સુલેમાન અને તેના દીકરા યોનાથાનનું મરણ થાય છે. અને જ્યારે મરણ થાય છે ત્યાર પછી એ ગાદી પર આવે છે, અને એ ગાદી પર જ્યારે આવે છે ત્યારે કહે છે, એને યાદ આવે છે કે મેં યોનાથાનની સાથે કરાર કર્યા છે, અને એ કરાર કર્યો છે કે જો તું મારા બાપાની જગ્યાએ રાજા થાય તો તું મારા બાપના જેટલા મિત્રો છે એમના જે કબેલો છે એમનું તું કહે છે એમને તું ખલાસ કરી નાખે, એમનો તું નાશ કરી નાખે, પણ તું યાદ રાખજે મને ન મારી નાખતો, કે મારા કુટુંબનું તું રક્ષણ કરજે. અને દાઉદ ત્યાં પૂછે છે કે શું યોનાથાનનું કોઈ સગું જીવે છે, અને ત્યાં આગળ કહે છે કે યોનાથાનનો એક દીકરો હતો, એ લંગડો હતો, અને એ લંગડા દીકરાને ત્યાં આગળ યાદ આવે છે. અને તમને ખબર છે એ કેવી રીતે લંગડો થયો? ત્યારે કહે છે કે જ્યારે દાઉદે રાજાસન લીધું ત્યારે એની આયા હતી એ ગભરાઈ ગઈ કે કદાચ એને દાઉદ આને પણ મારી નાખશે, અને એટલે કરીને એને લઈને એ દોડથી નાસવા લાગી, અને નાસતા નાસતા એ પડી ગઈ, અને પડી ગઈ ત્યારે આ યોનાથાનનો દીકરો છે એ કહે છે લંગડો થઈ ગયો. અને દાઉદ એને તેડાવે છે અને કહે છે કે તારા દાદા સાઉલનું જે કંઈ હતું તે સગડું હું તને આપું છું, પણ એટલું જ નહીં, પણ એની સાથે હું તને કહું છું કે આજથી તું મારી સાથે મેજ પર જમીશ. લંગડો હતો, કૂતરા જેવો હતો, એ પોતે કબૂલ કરે છે કે આ કૂતરાને તું આટલું બધું માન ક્યાં આપે છે, પણ દાઉદે જે વચન યોનાથાનને આપ્યું હતું કે હું તારા વંશજો પર દયા કરીશ એ યાદ રાખીને યોનાથાનના દીકરાને તે ત્યાં આગળ એના ટેબલ પર જમવા માટે રાખે છે. પ્રભુએ આ સૃષ્ટિનું ઉત્પાદન કર્યું, છ દિવસ સુધી એને સગડું બનાવ્યું, આદમ અને હવાને બનાવ્યા, અને ત્યાં આગળ આદમ અને હવાએ પાપ કર્યું, અને પ્રભુએ ત્યાં આગળ આદમની સાથે અને હવાની સાથે કરાર કર્યો કે હું માણસથી તારો કે છે ઉદ્ધાર કરીશ. અને એ ઉદ્ધારને માટે વર્ષો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, અને આ જગતમાં એ ગરીબ બન્યો, એ જે રસ્તા ઉપર હું અને તમે ચાલીએ છીએ એ રસ્તા ઉપર તે ચાલ્યો. તેણે ગરીબોની મુલાકાત લીધી, પાપીઓની મુલાકાત લીધી, અને તેમના પાપ તેણે માફ કર્યા. એ જૈતુન પહાડથી યરુસલેમ જતા જ્યારે અમે ત્યાં હતા ત્યારે અમને ત્યાં આગળ 2-2.5 કલાક જેવું થયું. એ 2-2.5 કલાક એ દરરોજ આવતો હતો, લોકોની મુલાકાત લેતો હતો, કારણ કે તેમને જે વચન આદમને આપવામાં આવ્યું હતું એ પૂરું કરવા માગતો. વધસ્તંભનો એ જે ભાર છે એ લઈને મેટાલ ડોરા રોજાના રસ્તા ઉપર જતો હતો. અમે જ્યારે ચાલતા હતા થાકી ગયા, પાસેની દુકાનમાં અમે નાસ્તો કરવા બેઠા, એટલો લાંબો રસ્તો છે. એ ભારો ક્રૂસ લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા માટે કાલવરીના ક્રૂસ પર જતો હતો, અને એ કાલવરીના ક્રૂસ પર જતા જતા કહે છે એ થાકી ગયો, એ પડી ગયો, અને ત્યાં એ તમારા અને મારા પાપ માટે એ બધું સહન કર્યું. વધસ્તંભ પર જડાતા એણે કહે છે કે છોડને કહ્યું કે તું આજે મારી સાથે પારાદેશમાં હોઈશ. વધસ્તંભની વેદના એ તમારા અને મારા ઉદ્ધારને માટે એને અડચણરૂપ ન હતી, અને ત્યાં આગળ પ્રભુ એ છોડને કહે છે કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને લોકો કે જે તને ખીલા મારતા હતા એને માટે પ્રાર્થના કરે છે કે ઓ બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. પ્રભુ તમારા અને મારા માટે આ જગતમાં આવ્યો, તમારા અને મારા માટે એ વધસ્તંભે જડાયો, મૂલ્યવાન રક્ત તેણે વહેવડાવ્યું, ત્રણ દિવસ એ ગોરમાં રહ્યો, એ સજીવન થયો. શિષ્યોને ફરીથી એણે પોતાના રાજ્યને માટે તૈયાર કર્યા. અને ત્યારે જ કરીને પિત્તર એ કહે છે, પરાક્રમ સહિત 50માના દિવસે ત્યાં આગળ પોકારી ઉઠો કે તમે મારા પ્રભુને વધસ્તંભે ચડ્યો છે. એ પાઉલ ત્યાં આગળ કહે છે કે જેમ હું અખાડે જન્મ્યો હોઉં તેમ, કહે છે તેણે કેફાને દર્શન દીધું, 500ને દર્શન દીધું, અને છેવટે કહે છે મને દર્શન દીધું. પણ પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પાઉલને તેણે પસંદ કર્યો કે જેથી કરીને તમે અને હું જે વિધર્મીઓ હતા ત્યાં સુધી પ્રભુ શ્રી ખ્રિસ્તની સુવાર્તા મળે. પ્રભુનું આ જે દાન એ આપણે ચૂકી ગયા છીએ. પ્રભુનો જે કૃપા આપણી પર થઈ છે એનો આપણે જરા પણ એને બદલો આપ્યો નથી. આપણે હજુ પણ જ્યારે મિસરીઓ ઇસ્રાયલથી છૂટીને બહાર નીકળ્યા ત્યારે એને કાકડી અને તરબૂચ યાદ આવતા હતા, તેમ આજે પણ આપણો જૂનો સ્વભાવ આપણને યાદ આવે છે. હજુ પણ આપણે મારા બાહની આગળ જેમ તેઓએ કચકચ કરી તેમ દરરોજ આપણે કચકચ કરીએ છીએ. પણ આપણે પ્રભુ શ્રી ખ્રિસ્તની જે કૃપાનો અનુભવ તેના પુત્ર પ્રભુ શ્રી ખ્રિસ્તની મારફતે કરાવ્યો તેનું આપણે જરા પણ એનો અનુભવ કરતા નથી. આજે ફરીથી એકવાર એના કૃપાના પાયાસના પર આગળ આપણે આવીએ અને પ્રભુએ જે કૃપામાં આપણને અનંત જીવનની ખાતરી આપી છે એ અનંત જીવનની ખાતરી આપણે મેળવી લઈએ. આપણે આ દુનિયામાં કેટલા વર્ષો જીવવાના છીએ ખબર નથી, 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ, પ્રભુની કૃપા હોય તો એથી લાંબુ પણ. પણ આપણે આ જીવન છોડીને આપણે જવાનું છે અને સર્વકાળિક જીવન એ પ્રભુ શ્રી ખ્રિસ્તની સાથે જીવવાનું છે કે પછી સર્વકાળિક આપણે અગ્નિમાં નખાવાના છે. તમારી પાસે ચોઈસ છે, તમારે ફેસલો કરવાનો છે તમે શું પસંદ કરો છો. અનંત જીવન પ્રભુ શ્રી ખ્રિસ્તની સાથે જ્યાં તેણે આપણા માટે મેન્શન તૈયાર કર્યા છે, આપણા માટે ઘર તૈયાર કર્યું છે ત્યાં, કે પછી શેતાનની સાથે જ્યાં કદી ન હોલવાનાર અગ્નિ કે જે હંમેશા બળ્યા કરે છે ત્યાં જવું છે. આજે આપણે આપણા જીવનો પ્રભુ શ્રી ખ્રિસ્તને આપીએ, આપણા ભાઈની સાથે, આપણી બહેનની સાથે, આપણા ખ્રિસ્તી સમાજની સાથે આપણે દયાનો જે ઉદાહરણ પ્રભુ શ્રી ખ્રિસ્તે આપણને આપ્યું છે તેનો આપણે બીજાને અનુભવ કરી આવીએ. કારણ કે એ જ સાચી આપણી જે ખ્રિસ્તની સુંદરતા છે તે આપણે બતાવી શકીએ છીએ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. ઉભા થઈએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તારો આભાર માનીએ છીએ. તારી કૃપાને માટે, તારી દયાને માટે અને અનંત જીવનની ખાતરીને માટે પવિત્ર પિતા તે કર્યું. તારા શિષ્યોને કેવી રીતે કરવું તે તેણે બતાવ્યું અને તારા શિષ્યો આજે એ કરી રહ્યા છે. તેમાં સામેલ થવા માટે તું અમારી મદદ કર કે જેથી કરીને બાપ અમે જ્યારે તારી સાથે આવીએ ત્યારે જે મુંગટ તે અમારા માટે રાખી મૂક્યો છે તે લેવાને માટે અમે ભાગ્યશાળી થઈએ. તારા બાળકોને તારો આશીર્વાદ આપ અને પવિત્ર પિતા ફરી તારી સમક્ષમાં આવીએ ત્યાં સુધી તારી કૃપાનો આચ્છાદન અમારી સાથે રહેવા દે છે. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. ઓ આકાશ મને મારા બાપ, નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, મારી ઈચ્છા પૂરી થાઓ, દિવસે મારી રોટલી આ દુનિયા, જેમ અમારું એને માફ કર્યા છે તેમ તરુણ માફ કરો, અમને પરીક્ષણ લાવો, ગુંડા જીવન ચૂકો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ મહિમા. હવે આપણા દેવ બાપની કૃપા, પવિત્ર આત્માની સંગત આપણી પર અને તેના લોકોની પર આશી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.